એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એમ કે અંગ્રેજી સાહિત્યની એક એવી કૃતિની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જેણે પેઢીઓથી વાચકોના દિલ જીત્યા છે.
હા, જેન ઓસ્ટિનની અમર કૃતિ પ્રાઇડ એન્ડ પ્રેજ્યુડિસ.
ખરેખર અમર કૃતિ. જેન ઓસ્ટિન એટલે 1775 થી 1817, રીજન્સી યુગના લેખિકા. એમણે પોતાના સમયના સમાજ પર, ખાસ કરીને સ્ત્રીઓના જીવન અને એમની મર્યાદાઓ પર બહુ સરસ રીતે કટાક્ષ અને સમજણથી લખ્યું છે.
હા, અને એમની શૈલી પણ, મતલબ જે રીતે એ પાત્રોના મનના ભાવોને રજૂ કરે છે, પેલી ફ્રી ઇનડાયરેક્ટ ડિસ્કોર્સ ટેકનિક.
બરાબર, એ ટેકનિક એટલે જાણે આપણે પાત્રના મનમાં જ પહોંચી જઈએ, નહીં એના વિચારો, એની લાગણીઓ બધું કથાકારના વર્ણન સાથે વણાઈ જાય.
ચોક્કસ, પાત્રની બહુ નજીક પહોંચી જવાય છે એનાથી.
પ્રાઇડ એન્ડ પ્રેજ્યુડિસ, જે મૂળ તો ફર્સ્ટ ઇમ્પ્રેશન્સ નામે લખાઈ હતી અને પછી 1813માં પ્રકાશિત થઈ, એ નોવેલ ઓફ મેનર્સ કહેવાય છે.
એટલે કે એ સમયના રીતિરિવાજો અને સામાજિક વર્તણૂકનું એમ કહી શકાય કે એક દર્પણ.
બરાબર, તો આજે આપણે ખાલી વાર્તા નહીં કહીએ પણ પાત્રોની જે આખી સફર છે, એમના સંઘર્ષો અને ઓસ્ટિને જે સમાજનું બારીકાઈથી અવલોકન કર્યું છે એને સમજવાની કોશિશ કરીશું. ચાલો ત્યારે.
ચોક્કસ, અને શરૂઆત જ કેવી મજેદાર છે. પેલું વાક્ય, એક સાર્વત્રિક રીતે સ્વીકૃત સત્ય છે કે,
હા હા, સારી સંપત્તિ ધરાવતો એકલો પુરુષ પત્નીની શોધમાં હોવો જ જોઈએ.
બરાબર, પહેલું જ વાક્ય અને સીધો કટાક્ષ. સમાજનો દંભ અને લગ્ન પ્રત્યેનો જે વ્યવહારિક કે કહો કે આર્થિક દ્રષ્ટિકોણ હતો તેના પર. વાર્તા આપણને લઈ જાય છે 19મી સદીની શરૂઆતના ઇંગ્લેન્ડમાં, હર્ટફર્ડશાયર પરગણું. ત્યાં છે બેનેટ પરિવાર. મિસ્ટર અને મિસિસ બેનેટ અને એમની 5 દીકરીઓ, જેન, એલિઝાબેથ, મેરી, કિટી અને લીડિયા. 5 જુવાન, અપરિણીત.
અને મિસિસ બેનેટનું તો એક જ કામ.
હા, એમની જિંદગીનું લક્ષ્ય એક જ, દીકરીઓ માટે સારા એટલે કે પૈસાદાર મૂર્તિયા શોધવા. કારણ પણ હતું ને?
હા, પેલો વારસાનો નિયમ.
બરાબર, એમની મિલકત પુરુષ વારસદારને જ મળે અને એમને દીકરો હતો નહીં, એટલે દીકરીઓનું લગ્ન એ જ એમની સુરક્ષા.
આ પરિસ્થિતિ જ સ્ત્રીઓ માટે લગ્નની અનિવાર્યતા બતાવે છે.
એટલે જ જ્યારે બાજુમાં નેધરફિલ્ડ પાર્ક એસ્ટેટમાં મિસ્ટર ચાર્લ્સ બિંગલી નામનો એક પૈસાદાર અને ખાસ તો અપરિણીત યુવાન રહેવા આવે છે,
ત્યારે મિસિસ બેનેટના તો જાણે ભાગ્ય ખુલી ગયા.
બસ એમ જ સમજો, આખા ઘરમાં ઉત્સાહ છવાઈ જાય છે.
હા, એ સમયની જે સામાજિક મજબૂરીઓ હતી એ ખરેખર વિચારવા જેવી છે. લગ્ન એ સ્ત્રી માટે પ્રેમ કરતા પણ વધારે, એમ કહીએ તો આર્થિક સલામતીનો સવાલ હતો
અને સામાજિક સ્વીકૃતિનો પણ.
હા, ઓસ્ટિન આ બધી વાસ્તવિકતાને એટલી સહજતાથી વણી લે છે ને, પાત્રોના સંવાદોમાં, એમના નિર્ણયોમાં, કે આપણને લાગે કે આપણે એ યુગમાં જ છીએ.
હા, અહીંથી જ મુખ્ય પાત્રો અને એમના સંઘર્ષોની શરૂઆત થાય. બરાબર, બિલકુલ. તો આપણી મુખ્ય નાયિકા એલિઝાબેથ બેનેટ, લીઝી, તે બહુ બુદ્ધિશાળી છે, હાજર જવાબી છે
અને સ્વતંત્ર મિજાજની.
હા, પોતાના વિચારો પર અડગ રહેવાવાળી, સમાજના દબાણ સામે એમ કે ઝૂકવા તૈયાર નથી. પણ એની એક નબળાઈ છે.
શું?
એ પહેલી છાપ પરથી બહુ જલ્દી અભિપ્રાય બાંધી લે છે, પૂર્વગ્રહનો શિકાર જલ્દી બની જાય છે.
ફર્સ્ટ ઇમ્પ્રેશન્સ જેવું જ.
બરાબર, અને બીજી તરફ છે મિસ્ટર ફિટ્ઝ વિલિયમ ડાર્સી, બિંગલીનો મિત્ર, ખૂબ પૈસાદાર, ઉચ્ચ કુળનો.
પણ દેખાવે
શરૂઆતમાં તો અત્યંત અભિમાની લાગે, અંતર્મુખી, જાણે એમ જ વર્તે કે મારા લેવલનું અહીં કોઈ નથી.
અચ્છા,
આ બંનેની ટક્કર થાય છે મેરિટન ગામની એક ડાન્સ પાર્ટીમાં. પેલો બિંગલી એ તો પહેલી નજરમાં જ સુંદર અને શાંત જેન બેનેટ પર મોહી પડે છે. પણ જ્યારે ડાર્સીને એલિઝાબેથ સાથે ડાન્સ કરવાનું કહેવામાં આવે છે ત્યારે એક ટિપ્પણી કરે છે જે એલિઝાબેથ સાંભળી જાય છે.
ઓહ, શું કહે છે?
એ છે, શી ઇઝ ટોલરેબલ બટ નોટ હેન્ડસમ ઇનફ ટુ ટેમ્પ્ટ મી. મતલબ, તે ઠીકઠાક છે પણ મને લલચાવવા જેટલી સુંદર નથી.
બાપરે, આ તો સીધું અપમાન.
બસ અહીંથી જ શરૂ થાય છે ડાર્સીના પ્રાઇડ એટલે કે અભિમાન અને એલિઝાબેથના પ્રેજ્યુડિસ એટલે કે પૂર્વગ્રહ વચ્ચેનું યુદ્ધ.
એક નાનકડા વાક્યે કેટલી મોટી અસર ઊભી કરી. ડાર્સીનો અહંકાર અને એલિઝાબેથનું ઘવાયેલું સ્વાભિમાન જે તરત પૂર્વગ્રહમાં ફેરવાઈ ગયું. નવલકથાનું શીર્ષક જ અહીં જીવંત થઈ ગયું.
સાચી વાત. પણ બીજા પાત્રો પણ છે જે વાર્તાને રસપ્રદ બનાવે છે, જેમ કે
પેલો વિખમ.
હા, મિસ્ટર વિખમ. દેખાવે બહુ આકર્ષક, વાતોડિયો લશ્કરી અફસર. તે ડાર્સી વિરુદ્ધ એવી એવી વાતો કરે છે જે એલિઝાબેથના પૂર્વગ્રહને ઓર મજબૂત બનાવે છે. પછી છે મિસ્ટર કોલિન્સ, બેનેટ ઇસ્ટેટનો વારસદાર, એકદમ હાસ્યાસ્પદ ખુશામતખોર પાદરી. પોતાની આશ્રયદાતા લેડી કેથરીન ધ બર્ગના ગુણગાન જ ગાયા કરે.
હા હા, એ તો એલિઝાબેથને પ્રપોઝ પણ કરે છે ને.
હા, કરે છે, પણ એલિઝાબેથ ના પાડી દે છે. એટલે તરત જ એ એલિઝાબેથની સહેલી ચાર્લટ લુકાસ, જે બહુ વ્યવહારુ છે, એની સાથે ગોઠવાઈ જાય છે.
અને ચાર્લોટ હા પાડી દે છે, એ પણ એક મહત્વનો મુદ્દો છે ખરું ને. એલિઝાબેથ જ્યાં પ્રેમ અને સન્માન વગર લગ્ન વિચારી જ નથી શકતી,
ત્યાં ચાર્લટ આર્થિક સુરક્ષા અને સામાજિક સ્થિરતા માટે કોલિન્સ જેવા માણસ સાથે પણ પરણવા તૈયાર છે.
હા, ઓસ્ટિને અહીં લગ્નના બે છેડા બતાવ્યા છે, એક આદર્શવાદી અને બીજો તદ્દન વ્યવહારુ. શું લાગે છે, આ આજે પણ એટલું જ સાચું નથી?
બિલકુલ, આર્થિક પાસું આજે પણ લગ્નના નિર્ણયોમાં બહુ મહત્વનું હોય છે. ખેર, વાર્તા આગળ વધે છે. બિંગલી અને જેન નજીક આવે છે, પણ પછી
શું થાય છે?
અચાનક બિંગલી લંડન જતો રહે છે. જેન બિચારી દુઃખી દુઃખી. એલિઝાબેથને તો પાક્કી ખાતરી છે કે આ કામ ડાર્સીનું જ છે.
કેમ?
એને લાગે છે કે ડાર્સીએ જ બિંગલીને સમજાવ્યો હશે કે બેનેટ પરિવાર સામાજિક રીતે એમના યોગ્ય નથી, નીચલા સ્તરનો છે.
પૂર્વગ્રહ હજી ચાલુ જ છે.
હા, થોડા સમય પછી એલિઝાબેથ કેન્ટ જાય છે, પેલી ચાર્લોટને ત્યાં એની મુલાકાત થાય છે લેડી કેથરીન ધ બર્ગ સાથે,
ડાર્સીની માસી.
હા, અને અત્યંત રોફદાર, ઘમંડી ઉમરાવજાદી. અને ત્યાં જ ફરીથી અણધારી રીતે ડાર્સી પણ આવી પહોંચે છે.
ઓહ, ફરી સામસામે.
અને આ વખતે ડાર્સી કંઈક એવું કરે છે જેની એલિઝાબેથે કલ્પના પણ નહોતી કરી.
એટલે
તે એલિઝાબેથને લગ્ન માટે પ્રપોઝ કરે છે.
શું વાત છે, પણ
જે રીતે કરે છે ને, ગજબ. એ પોતાના પ્રેમની વાત તો કરે છે, પણ સાથે સાથે એલિઝાબેથના પરિવારની સામાજિક સ્થિતિ, એમનો નીચલો દરજ્જો, એ બધા વિશે અપમાનજનક વાતો પણ કહે છે.
અરે, આ તે કેવો પ્રસ્તાવ, પ્રેમનો કે અપમાનનો?
બસ એ જ, જાણે પ્રેમ કરીને એના પર ઉપકાર કરતો હોય.
એટલે એલિઝાબેથનો ગુસ્સો તો સાતમા આસમાને પહોંચ્યો હશે.
ચોક્કસ. અને તે ડાર્સીને મોઢામોઢ બધું સંભળાવી દે છે, જેઇન સાથે જે થયું એના માટે, અને વિકાહવે જે કહ્યું હતું એના આધારે ડાર્સીને જ જવાબદાર ઠેરવે છે.
અહીં તો પ્રાઇડ અને પ્રેજ્યુડિસ બરાબરના ટકરાયા.
બરાબર. ડાર્સી તો આ સાંભળીને સ્તબ્ધ થઈ જાય છે. બીજે દિવસે તે એલિઝાબેથને એક લાંબો પત્ર લખીને આપે છે.
અચ્છા, પત્ર?
એમાં તે બે મુખ્ય ખુલાસા કરે છે.
કયા કયા?
પહેલું કે હા, તેને જૈન અને બિંગલીને અલગ કર્યા હતા, પણ કારણ કે તેને ખરેખર લાગ્યું હતું કે જૈનનો પ્રેમ સાચો નથી અને બેનેટ પરિવારનું વર્તન, ખાસ કરીને મિસિસ બેનેટ અને નાની બહેનોનું, યોગ્ય નથી.
અને
બીજું અને આ વધુ ચોંકાવનારું હતું, તે વિખમનો અસલી ચહેરો સામે લાવે છે. કહે છે કે વિખમ દેવાદાર છે, ચારિત્રહીન છે, વારસાના પૈસા ઉડાવી દીધા છે અને ડાર્સીની નાની બહેન જ્યોર્જિનાને એની સંપત્તિ માટે ભગાડી જવાનો પ્રયાસ પણ કર્યો હતો.
ઓ બાપરે, આ તો બહુ મોટો ખુલાસો. એલિઝાબેથ માટે જો આ આઘાતજનક હશે.
એકદમ. પોતાના પૂર્વગ્રહ અને નિર્ણય લેવામાં પોતે કેટલી મોટી ભૂલ કરી એનો એને અહેસાસ થાય છે.
પેલું વાક્ય એટલે જ મહત્વનું છે ને, ટિલ ધીસ મોમેન્ટ આઈ નેવર ન્યૂ માયસેલ્ફ. આ ક્ષણ સુધી હું મારી જાતને ક્યારે ઓળખતી નહોતી.
હા, અહીંથી એના આત્મજ્ઞાનની, પોતાની જાતને સમજવાની શરૂઆત થાય છે. ડાર્સીને સમજવામાં એણે કેટલી મોટી ભૂલ કરી હતી એ સમજાય છે. અહીંથી એનું પરિવર્તન શરૂ થાય છે.
બરાબર. પછી શું બને છે?
થોડા સમય પછી એલિઝાબેથ એના માસામાસી સાથે ડર્બીશાયરના પ્રવાસે જાય છે અને સંજોગો એવા બને છે કે એ લોકો પેમ્બરલી, એટલે કે ડાર્સીની જે વિશાળ એસ્ટેટ છે, ત્યાં પહોંચે છે.
અચ્છા, એને એમ કે ડાર્સી ત્યાં નહીં હોય.
હા, પણ ડાર્સી અણધાર્યો ત્યાં આવી પહોંચે છે.
ઓ.
અને પેમ્બરલીનું જે વાતાવરણ છે, એની સુંદરતા, એની વ્યવસ્થા અને ત્યાંના નોકરો ડાર્સી વિશે જે વાત કરે છે કે કે કેટલો દયાળુ અને જવાબદાર માલિક છે.
એ બધું એલિઝાબેથના મનમાં ડાર્સીની એક સાવ જુદી જ છવી ઊભી કરે છે.
બરાબર. અને આ વખતે ડાર્સીનું વર્તન પણ સાવ બદલાયેલું છે. એકદમ નમ્ર, આદરપૂર્ણ, ઉષ્માભર્યું, પેલો અભિમાની માણસ જાણે ગાયબ.
પેમ્બરલી જાણે ગાર્સીના સાચા સ્વભાવનું પ્રતીક બની જાય છે, જે બાહ્ય દેખાવ પાછળ છુપાયેલો હતો. આ મુલાકાત અને ડાર્સીના બદલાયેલા વર્તનથી એલિઝાબેથના મનમાં પણ મોટો ફેરફાર આવે છે.
હા, આદર સાથે કદાચ પ્રેમની શરૂઆત પણ થાય છે.
પણ વાર્તામાં હજી વળાંક બાકી છે, ખરું ને?
હા, એક મોટો આંચકો આવે છે. સમાચાર મળે છે કે સૌથી નાની બેન લીડિયા પેલું બદમાશ વિક્રમ સાથે ભાગી ગઈ છે.
અરે રે, આ તો બહુ ખરાબ કહેવાય એ જમાનામાં.
ખૂબ જ. આખા પરિવાર પર બદનામીનું કલંક લાગે છે. આવી ઘટના એટલે સામાજિક રીતે પતી ગયા બરાબર. એલિઝાબેથ તો સાવ ભાંગી પડે છે. એને લાગે છે કે હવે ડાર્સી સાથેનું બધું ભવિષ્ય પૂરું.
પણ અહીં જ ડાર્સી કંઈક અલગ કરે છે, નહીં?
હા, અહીં જેની મહાનતા દેખાય છે તે ગુપ્ત રીતે કોઈને કહ્યા વગર લંડન જાય છે, વિક્રમ અને લીડિયાને શોધી કાઢે છે
પોતાના ખર્ચે.
હા, પોતાના પૈસે વિક્રમના મોટા ભાગના દેવા ચૂકવે છે અને પૈસા આપીને વિક્રમને લીડિયા સાથે લગ્ન કરવા રાજી કરે છે. અને આ બધું જ એ એલિઝાબેથ માટે કરે છે, એના પરિવારની આબરૂ બચાવવા. કોઈને ખબર પણ પડવા દેતો નથી.
વાહ, આ ખરેખર ડાર્સીના ચારિત્રના પરિવર્તનની ચરમસીમા છે. પોતાનો બધો અહંકાર બાજુ પર મૂકીને કોઈ ક્રેડિટ લીધા વગર આટલી મોટી મદદ.
આ કાર્ય એના પ્રેમની નિસ્વાર્થતા અને ઊંડાઈ સાબિત કરે છે.
આ જાણ્યા પછી એલિઝાબેથના મનમાં ડાર્સી માટે જે રહ્યું હશે,
આદર અને પ્રેમ 100 ગણો વધી જાય છે. જ્યારે એને આ વાતની જાણ ખાય છે એની માસી દ્વારા, ત્યારે તે ખરેખર કૃતજ્ઞતા અનુભવે છે.
દરમિયાન બીજું શું ચાલે છે?
બિંગલી પાછો આવે છે અને જેનને પ્રપોઝ કરે છે, એટલે એક જોડીનું તો સુખદ મિલન થઈ જાય છે.
સરસ. પણ પેલી લેડી કેથરીન, એ શાંતિ રાખે એમ નથી લાગતું.
બરાબર પકડ્યું. તે સીધી લોંગબોર્ન બેનેટ પરિવારના ઘરે આવે છે અને એલિઝાબેથને ધમકાવે છે કે તે ડાર્સી સાથે ક્યારે લગ્ન નહીં કરે એવું વચન આપે.
પણ એલિઝાબેથ ઝૂકે એવી નથી.
જરા પણ નહીં. તે બહુ દૃઢતાથી પોતાની સ્વતંત્રતાનો બચાવ કરે છે અને લેડી કેથરીનને ના પાડી દે છે. અને મજાની વાત એ છે કે લેડી કેથરીનનો આ પ્રયાસ ઉલટાનો ડાર્સીને મદદ કરે છે.
એ કેવી રીતે?
જ્યારે ડાર્સીને ખબર પડે છે કે એલિઝાબેથે એની માસી સામે ઝૂકવાનો ઇન્કાર કર્યો, ત્યારે એને આશા બંધાય છે કે એલિઝાબેથના મનમાં પણ એના માટે લાગણી છે.
અચ્છા.
એટલે તે ફરી એલિઝાબેથ પાસે જાય છે, આ વખતે પૂરી નમ્રતાથી પ્રેમથી ફરી પ્રપોઝ કરે છે.
અને આ વખતે?
આ વખતે એલિઝાબેથ ખુશી ખુશી હા પાડી દે છે.
આહ, અંતે મિલન થયું જેની બધા વાચકો રાહ જોતા હોય છે. જેન અને બિંગલી અને એલિઝાબેથ અને ડાર્સી બંનેના લગ્ન થાય છે અને વાર્તા સુખદ અંત પામે છે.
હા, એક સંતોષકારક અંત.
પણ આ વાર્તા ખાલી પ્રેમ કહાણી નથી, એના મૂળમાં ઘણા ઊંડા વિષયો છે. મુખ્ય તો પેલું શીર્ષક જ પ્રાઇડ અને પ્રેજ્યુડિસ.
ચોક્કસ. ડાર્સીનું સામાજિક સ્થાન અને સંપત્તિનું અભિમાન અને એલિઝાબેથનો પહેલી છાપ પર આધારિત પૂર્વગ્રહ, આ બંને કેવી રીતે ગેરસમજ ઊભી કરે છે, સંબંધોમાં અવરોધ બને છે,
અને કેવી રીતે આત્મજ્ઞાન અને પરિવર્તનથી એના પર જીત મેળવી શકાય છે, એ જ આ નવલકથાનો મુખ્ય સંદેશ છે.
બરાબર.
અને લગ્ન, ઓસ્ટિને જાણે લગ્નના બધા જ પ્રકાર બતાવી દીધા છે.
હા, એલિઝાબેથ ડાર્સીનો જે પરસ્પર સન્માન અને ઊંડા પ્રેમ પર આધારિત સંબંધ છે એ આદર્શ. જેન બિંગલીનો સરળ સ્નેહાળ સંબંધ.
પછી પેલો ચાર્લોટ કોલિન્સનો તદ્દન વ્યવહારુ સોદો.
લીડિયા વિક્રમનો ઉતાવળિયો મૂર્ખ આવેશ અને મિસ્ટર મિસિસ બેનેટનું અસફળ લગ્ન પણ જાણે સમાજ સામે અરીસો ધર્યો છે.
સાચી વાત. અને એ સમયનો વર્ગભેદ કેટલો તીવ્ર હતો પેલી લેડી કેથરીનના પાત્રમાં દેખાય છે. સ્ત્રીઓ માટે પ્રતિષ્ઠા કેટલી મહત્વની હતી, લીડિયાની ઘટનાની અસર જુઓ.
અને દેખાવ પાછળની વાસ્તવિકતા કેટલી જુદી હોઈ શકે. વિક્રમ કેટલો સારો દેખાતો હતો અને ડાર્સી કેટલો ખરાબ લાગતો હતો શરૂઆતમાં.
હા, પ્રથમ છાપ કેટલી ભ્રામક હોઈ શકે એ વાત વારંવાર આવે છે.
અને આ બધામાં મને લાગે છે સૌથી મહત્વનો વિષય છે આત્મજ્ઞાન.
બરાબર. ખાલી એલિઝાબેથ જ નહીં, ડાર્સી પણ પોતાની ભૂલો સ્વીકારે છે, પોતાના અભિમાનને ઓળખે છે અને બદલાય છે. બંને પાત્રોની આ જે આંતરિક યાત્રા છે એ જ એમને એકબીજાની સાચી કિંમત સમજાવે છે.
અને ઓસ્ટિન આ બધું રજૂ કેવી રીતે કરે છે? એનો વ્યંગ, પેલું શરૂઆતનું વાક્ય હોય કે મિસ્ટર કોલિન્સનું પાત્ર, પરિસ્થિતિની વક્રતા જેમ કે લેડી કેથરીનનો નિષ્ફળ પ્રયાસ,
અને સંવાદો કેટલા ચતુરાઈ ભર્યા ધારદાર સંવાદો છે.
હા, અને પેમ્બરલી જેવા સ્થળોનું પ્રતીકાત્મક નિરૂપણ પણ છે. એ બધું મળીને નવલકથાને એક અલગ જ ઊંચાઈ આપે છે.
અમુક સંવાદો તો ખરેખર યાદ રહી જાય એવા છે. પેલું ડાર્સીનું શી ઇઝ ટોલરેબલ,
હા, જે આખો સંઘર્ષ શરૂ કરે છે.
અને એલિઝાબેથનું પેલું ટિલ ધીસ મોમેન્ટ આઈ નેવર ન્યુ માય સેલ્ફ,
જે એના પરિવર્તનની નિશાની છે.
આ નવલકથા વાંચ્યા પછી એક પ્રકારનું સંતોષ મળે છે, નહીં? પાત્રો જાણે આપણા જાણીતા બની જાય. એમની ભૂલો, એમનું શીખવું, એમનો પ્રેમ બધું સ્પર્શી જાય છે.
હા, અને એક વિશ્વાસ બેસે છે કે સાચી સમજણ અને પ્રેમ હોય તો અવરોધો પાર કરી શકાય છે.
ખરેખર, અને કદાચ એટલે જ આ વાર્તા આજે પણ એટલી જ સુસંગત લાગે છે. તે આપણને શીખવે છે કે વ્યક્તિનું સાચું મૂલ્ય એના દેખાવ કે સામાજિક સ્થાનમાં નથી, પણ એના ચારિત્રમાં, એની બુદ્ધિમાં, એની નૈતિકતામાં છે.
અને પરસ્પર આદર અને સમજણ પર આધારિત સંબંધો જ લાંબુ ટકે છે.
મને લાગે છે કે આત્મશોધ અને બીજાને ખરા અર્થમાં સમજવાની કોશિશ કરવી આ જે સનાતન માનવીય પ્રયાસ છે, એ જ આ વાર્તાને હંમેશા જીવંત રાખશે.
સાચી વાત છે.
બીજાઓ વિશે અભિપ્રાય બાંધતા પહેલા આપણે આપણી પોતાની ધારણાઓ પર સવાલ ઉઠાવીએ અને ખરા અર્થમાં બીજાને જોઈએ અને સાંભળીએ એ કેટલું જરૂરી છે એ નવલકથા આજે પણ યાદ અપાવે છે. અને કદાચ આ જ વિચાર આપણે સાથે લઈ જવાનો છે. શું આપણે ખરેખર આપણી આસપાસના લોકોને આપણા પૂર્વગ્રહોથી પર થઈને સમજી શકીએ છીએ? આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.